સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 186, પ્રસારણ તારીખ 23 સપ્ટેમ્બર 2010.
भरे दिन बीत रे भैया, अब सुख आयो री,
रंग जीवन में नया लायो रे।
अरे आओ आओ पशा भाई, चंपा भाभी, अरे बहु खुश मा लागो छो ने कई। नमस्ते तमने बन्ने ने अने बीजा बधा श्रोता खेडूत भाईयो बहनों ने पण।
नमस्ते उमाबून, अमाराय तमने नमस्ते।
नमस्ते।
करे करो, આ વખત તો એવો જ ડર પહેજ્યો હતો કે આ મારો વાલો છાલ નહીં છોડવાનો અને બધી આશા ધૂળમાં મળી જવાની છે. પણ શંકરભાઈએ કહ્યું તું એમ, આ જયા શનિવારથી એ જાણે આમ ચોંપ દબાઈ હોય ને એમ હુરહટ કરતો બધો વાદળો ચગુમતાઈ જ્યો.
પશાભાઈ, એટલે જ તો ડીએસસી અને સજ્જતા સંઘમાંથી નટુભાઈ ને પરેશભાઈ તો એક જ સલાહ આપતા હતા કે જેવો ઉઘાડ નીકળે કે તરત તૈયાર થઈ ગયેલા પાક લણવા વાળવાનું અને કપાસ, એરંડા, ડાંગર, મગફળી કે તુવેરો જેવા ઉભા પાકની સાર સંભાળ લેવાનું ચાલુ જ કરી દેજો.
ભાભી, ઈમોથી પરવારી જ્યાસો એટલે તો તમાર ભાઈ ચાના કુદા કુદ કરો છો.
બાજરી લણાઈ વઢાઈએ જાય અને મગ ચોળાય કાલ હવારે કાપવા જવાનું છે. 5 વાગ દાડામાં તો ખણખણિયા ખિસ્સામાં આવી જશી.
પણ એ સિવાયના ઉભા ચોમાસુ પાકોની કાળજી લેવી પડશે ને.
ઉભા પાકોમાં તમે 2-3 અઠવાડિયાથી સલાહ આલો છો ને, એ પરમોણ કપાસમો થડના સુકારાને રોકવા, મગફળીમો ટીકાના ન થડના સડાના રોગને રોકવા, ક દિવેલોમાં પણ સુકારાને રોકવા, તો મેન્કોજેબ અને કાર્બેન્ડેન્ઝિમ મિલાઈન બધોએ ચારની છોડના થડ આગળ રેડી દીધી છે.
એટલે સુકારો તો લગભગ નાહી જ જો છે, બરાબર. પણ મારા ભાઈ બસ હવે દુઃખ હોય ને તો પેલા ચૂસિયાનું છે, એટલે એનો શો ઉપાય કરવો ને એ વાત કરો.
પછી ભાઈ, ચૂસિયા તો કપાસ, શાકભાજી અને વરિયાળીમાં પણ જોવા મળવાના જ છે.
અને એ જ રીતે દિવેલા મોય ઘોડિયા ઈયળ, કપાસ લશ્કરી ઈયળ, અને તલના પોનો વારનારી ઈયળ, અને શાકભાજી અને વલિયારી મોય પેલી થ્રીપ્સ અને લાલ કથેરીનો ત્રાસ દેખાવા મળ્યો છે.
ભાભી, કપાસમાં પાકનો વાનસ્પતિક વિકાસ ખૂબ થયો છે, એટલે છોડ એકબીજામાં મળી જવાથી જમીન પર ભેજ અને ભેજવાળું વાતાવરણ મોજુદ જ હશે, એટલે ચૂસિયાનો ઉપદ્રવ પણ હશે જ.
અને તમે તો જાણો છો, કદાચ ના ખબર હોય ને તો ડીએસસી ના અવાજ ઓટલામાં 0, 79, 30, 14, 20 અને મેંડું મેંડું એટલે કે બે મીંડા એ જોડીને પહેલેથી જ પૂછી રાખીએ છે. પણ થાય છે કેવું ખબર છે, મોનોક્રોટોફોસ એ લાયા હોઈએ ને અને પછી 10-10 દાડે 2-2, 3-3 છંટકાવ કરીએ ને તો એ મારા દશમન જેવો ચૂસ્યો ખસે જ ના. હવે આપણે થાકી જઈએ પણ મારા વાલા આ ચૂસ્યા ના થાકે. બોલો,
એ તો મુઆ દવા બનાવનારાનો દોષ છે, મોય કશો પાવર નાખે જ ના, અસર થાય છે રીતે.
ભાભી, એમાં દોષ દવા બનાવનારી કંપનીનો નહીં, મોટા ભાગે તો આપણો દવા વાપરનારાનો હોય છે.
તમે ઉઠીને દવા બનાવવા વાળાનો પક્ષ લો છો?
અને
ચંપાનો એક શબ્દ એ ખોટો નહીં.
વાહ વાહ, પહેલી વાર વખાણ કર્યા.
સાચું હોય તો કેવું પડે, આ વર્ષ તો જેટલાય ખેડૂત ને એ જ અનુભવ થયો છે.
અરે પણ
કે દવા 3-3 વખત છાંટવા છતાં ચૂસિયા તો ઠેર ના ઠેર જ રહ્યા છે. વાત કરો
પશાભાઈ, તમને લાગે છે કે આપણે કે ડીએસસી અને સજ્જતા સંઘ કોઈ કંપની ની તરફેણ કરીએ?
પણ તો પછી અસર નહીં થવાનું કારણ શું?
જુઓ ભાભી, એનું પહેલું કારણ છે સતત એકની એક દવા.
ચમ, એનાથી શું ફરક પડે?
ફરક પડે પશાભાઈ, કુદરતે આ જીવાતને એવી શક્તિ આપેલી હોય છે કે એ થોડા જ સમયમાં જે તે જંતુનાશક સામે પ્રતિકાર શક્તિ કેળવી લેતી હોય, એટલે કોઈ દિવસ એકની એક દવા બને ત્યાં સુધી ફરીને છાંટવાની નહીં. આ વખતે મોનોક્રોટોફસ છાંટી હોય તો 10 દિવસ પછી ડાયમિથોએટ છાંટવાની અને ફરી જરૂર પડે તો મિથાઇલો ડિમેટોન છાંટવાની, સમજ્યા?
અને મોનો કો ઈમ કરવા સતોય દવા અસર ના કરો તો બીજું શું કારણ હોય શકે?
જો બીજું કારણ જે તે દવા છાંટવાનો સમય, આપણે દવા છાંટીએ અને 3-4 કલાકમાં વરસાદ પડે તો બધી દવા પાન પરથી ધોવાઈને જમીનમાં ભળી જવાની, એટલે ધાર્યું પરિણામ નથી મળવાનું. એ જ રીતે તુવેરમાં લીલી ઈયળ હોય તો બને ત્યાં સુધી વહેલી સવારે છાંટીએ તો એની અસર વધારે થશે.
ઉમાબુન, મી ડાક્ટર પરાશરાજીને ફોન કરેલો તો એ કહ્યું કે પહેલું કામ ખેતરમાં ઢૂંઢિયું ફેરવવાનું અને નિંદામણ કાઢવાનું જ કરવાનું. એનું શું કારણ હશે?
પશાભાઈ, પાકના 2 ચાસ વચ્ચેની જમીન ખુલ્લી થવાથી તેમાં હવાનું પ્રમાણ વધશે, એટલે આપોઆપ ફૂગનો ફેલાવો ઘટવા માંડશે. હા, એટલે ફૂગથી થતો સુકારો કે થડનો સડો જેવા રોગો પણ ઘટવાના જ છે, એટલે પછી એના નિયંત્રણ માટે દવા પણ ઓછી છાંટવી પડે.
પણ ભાભી, આ ચૂસ્યો કે દિવેલામાં પેલી ઘોડિયા ઈયળ અને લશ્કરી ઈયળ દેખાય તો જંતુનાશક દવા સોટી જ પડક?
એ પણ ક્ષમ્ય પ્રમાણ કરતા ઉપદ્રવ વધે ત્યારે જ ભાભી, સમજ્યા? જો દિવેલામાં 1 છોડ પર 3-4 ઈયળો દેખાય તો આપણે અધીરા થઈ જઈએ અને ક્લોરપાયરીફોસ, ક્વિનાલફોસ અથવા પેલી કઈ લાંબા સમય સુધી કામ આપનારી ઇમામેક્ટિન બેન્ઝોઇન છાંટીએ તો એમાં પૈસા અને મહેનતનો બગાડ જ થવાનો છે. હા, એ જ રીતે વરસાદ આવવાના સમયે દવા છાંટીએ તો એ ધોવાઈ જવાની છે.
એટલે હવે મારે એ ધ્યાન રાખવાનું કે વલિયારીમાં થ્રીપ્સ ના નિયંત્રણ ઓલે અને શાકભાજીમાં થ્રીપ્સ કે લાલ કથીરીના નિયંત્રણ ઓલે 15 લિટરના પંપમાં 15 મિલી મિથાઇલો ડિમેટોન કે પછી ડાયમિથોએટ એ વાતાવરણ કોરું હોય ત્યારે જ છાંટવાની, ખરું?
બિલકુલ ખરી વાત
છે. ભાભી, આ તમારો ભાઈ છે ને, હું જાણો 4થી શાકભાજીની ખેતીમાં ધ્યાન રાખવાના મુદ્દા લઈ આવ્યા છે, તો એ હાચા હશે?
તમે બંને વાંચો કે મુદ્દા કયા કયા છે એટલે હમણાં ખબર પડી જશે. વાંચો પાછા ભાઈ.
જો એમાં પહેલું પ્રથમ તો લખ્યું છે કે શાકભાજીમાં પૂરતી ખાતર આલતી વખત યુરિયા જેવો નાઇટ્રોજન વાળા ખાતર છોડનો પોનો પર ન પડે એની ખાસ કાળજી રાખવાની.
એનું કારણ એ છે કે એમોનિયાની અસરથી પાન પર વિપરીત અસર પડે છે. હા, વળી ચૂસિયા જેવી જીવાતો વધવાની પણ શક્યતા છે, એટલે પહોળા ગાળે વવાતા શાકભાજીના પાકોમાં પૂરતી ખાતર છોડની ફરતું ગોળ રિંગ કરીને કુલ 3-4 હપ્તામાં થોડું થોડું જ ખાતર આપતા રહેવું જોઈએ.
અને મેલાથિયોન જેવી સલામત દવા એ પણ શાકભાજીની વીણી કર્યા પછી તરત આલવી જોઈએ, હાચું?
અને પેલી BHC પાવડર કે પછી શું કે છે, સિન્થેટિક
પાયરોથ્રોઇડ. હા, સિન્થેટિક પાયરોથ્રોઇડ જેવી દવાનો છંટકાવ તો બને ત્યાં સુધી ટાળવાનો જ પશાભાઈ. હા, આવી કાળજી ના રાખીને તો દવાના સૂક્ષ્મ ઘટકો શાકભાજીની સાથે એ ખાનારાના પેટમાં પણ જાય અને એનાથી એમને પણ મોટું નુકસાન થાય.
હેડો, એ કાળજી તો લઈશું. પણ માર ભાઈ મહેશ કહેતો હતો કે કપાસમાં કેરીઓ ખરી પડવાની અને ચૂસિયાની ફરિયાદ બહુ આવવા મોડી છે, તો એનો શું ઉપાય કરવો?
ભાભી, જીંડવા ખરવા કે સડવા એની પાછળ મોટા ભાગે તો ફૂગ જ જવાબદાર હોય છે.
સાચી વાત. એટલે કે મેન્કોઝેબ અને કાર્બન ડેઝિમ મિલાઈન થડ પર રેડવાની.
હા, અને બીજું કારણ હોય છે પોષક તત્વોની ઉણપ.
એનો ઉપાય આ પરસોત્તમ લાલે લખી રાખ્યો છે કે 6 સૂક્ષ્મ પોષક તત્વોનું મિશ્રણ પાણીમાં મિલાઈને છોંટવાનું.
હા, એ પણ સાચું છે. પરંતુ કપાસ 80 દિવસનો થાય એટલે સફેદ માખીનો ઉપદ્રવ થવાનો ડર પણ રહે છે.
હા, અને એનો નિયંત્રણ ઓલે મોનોકોટો અને એસિફેટનું મિશ્રણ છોંટવાનું, બરાબર?
હા, બિલકુલ બરાબર છે. એ જ રીતે તલમાં પાન વાળનારી ઈયળોના નિયંત્રણ માટે 15 લિટરના પંપમાં 15 મિલીલીટર મોનોક્રોટોફોસ, 60 ગ્રામ કાર્બારિલ અથવા 30 મિલીલીટર એન્ડોસલ્ફાન નો છંટકાવ કરવાનો.
એન્ડોસલ્ફાન,
હા, લખી લેજો. પછી ભાઈ, આજે મારે બધા ખેડૂત ભાઈઓ બહેનોને આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રોફેસર વાર્ષણેયનો સંદેશો ખાસ આપો છે.
આપો
તે ભાભી ઈઓએ વળી શું સ્પેશિયલ સંદેશો આપ્યો છે?
સાંભળો જો, એમણે કહ્યું છે કે બીજા બધા ધંધામાં મંદીની અસર પડી શકે એમ છે, પણ ખેતીના ક્ષેત્રમાં ક્યારેય મંદી આવવાની શક્યતા નથી. હા, તમારી મહેનત અને ખર્ચ કરતા દોડું કે બમણું વળતર તો તમને મળી જ રહેવાનું છે.
ઓહો હો હો હો, તમ કહો છો એ બધી વાત સાચી, પણ વાયા પછી ખબર પડે કે આ પાક તો આપણી જમીન અને પાણીને માફક આવી એમ છે જ નહીં, અને ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય તો
એટલે આપણી મહેનત અને ખર્ચ જોય પાણીમાં.
અરે એટલે જ તો આપણે કાયમ કહેતા રહીએ છીએ કે કોઈ પણ પાક વાવતા પહેલા વર્ષમાં એકાદ વખત તો જમીનની ચકાસણી પ્રયોગશાળામાં કરાવી જ લેવાની.
સાચી વાત. એમ તો ભાઈ આપણી ડીએસસી સંસ્થાએ સાબરકાંઠા જિલ્લામાં કોક પેલી લેબોરેટરી શરૂ કરી છે ને?
હા 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 હા. અને પણ હરતી ફરતી છેક તમારા ગામમાં આવીને તમારી જમીનની ચકાસણી ત્યાં ને ત્યાં જ કરીને કયા પાક માટે કયા તત્વ આપવા પડશે એની પૂરી વિગતો તમને અહેવાલમાં અપાય.
શું વાત કરો છો?
હાભળ્યું ને ભાઈઓ, બોલો. આ જમીનની ચકાસણી કરાયા પછી જે ખાતર કે પોષક તત્વો આલવાનું કહેવામાં આવે એ આલીને જ પાક બાબાનો.
હા, એમાં ભૂલ કરવાની જ નહીં.
નહીં,
કારણ કે પોષક તત્વોના અભાવે પાક ઉત્પાદન પર માઠી અસર પડે છે. જેમ કે ગંધકની ઉણપ હોય તો કોઈ પણ તેલીબિયા પાકનું ઉત્પાદન અને પાકની ગુણવત્તા ઘટે છે.
એટલે મગફળી વાઈ હોય અને પોપટા બેહવામાં હોય તો છેલ્લે છેલ્લે ગંધક આલી જ દેવાનો. દોણા બને મજબૂત અને મોય તેલની ટકાવારી વધે એ નક્કી નક્કી નક્કી.
પણ હવે આજની વાતો ઓય પૂરી કરવી પડશે, એ પણ નક્કી નક્કી ને નક્કી જ. હા, આ ઉભા થવાનો ટેમ તો થવા આવ્યો, અને હજી તો નહીં ઇનામી સવાલ પૂછ્યો કે નહીં ઇનામ જીતનારા બે જણના નામ જાહેર કર્યા.
એ પણ હું પરેશભાઈ પાસેથી લઈને જ આવી છું ભાભી. લો પશાભાઈ, તમે વાંચો.
લાવ 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 લાવ, વાંચું. કેટલા દડ વાંચવા મળ્યું. હું તો ભાઈઓ બુનો, આજનો 186મી કડીનો ઇનામી સવાલ એ છે કે પાકમાં જંતુનાશક દવા શા માટે બદલવી જોઈએ?
એ ભાભી, મને તમે રજા લો ને તો હાલ ને હાલ કહી દઉં કે પાકમાં જંતુનાશક દવા શા ઓલે બદલવી જોઈએ.
ના 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 ભાભી, અહી નહીં. એ માટે કાં તો 0 27 17 235 995 જોડીને નોંધાવવાનો જવાબ, અથવા આપણા અવાજ ઉટલાનો નંબર છે 0 79 30 14 20 00, એટલે કે 2000. આ જોડીને તમારા જ અવાજમાં તમારો જવાબ રેકોર્ડ કરાવવાનો છે.
તો હવે આલો 184મી કડીનું ઇનામ જીતનારા બે મિત્રોના નામ, એટલે એ જાહેર કરી દઈએ ફટાક.
એ પણ તૈયાર છે. લો, તમે બંને જ વાંચી નાખો.
લાવ 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 ભાઈ, હોબળો ભાઈ બુનો. પહેલો વિજેતા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામ ભાડલીના ત્રિભુવનભાઈ જોશી.
અને બીજા વિજેતા છે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ જામ રોજીવાળાના મૂળુભાઈ સોલંકી.
મિત્રો, તમારા બંને સાથે બાકીના તમામ મિત્રોને ચોમાસુ પાકની ખુશાલીના ખૂબ 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 અભિનંદન. ખેતીને લગતી કશી જ મૂંઝવણ હોય તો નિસંકોચ અવાજ ઓટલાનો ઉપયોગ કરજો કે પછી પત્ર લખજો.
અને સરનામું તો બધા પહોંચે છે. સરનામું તો યાદ હોય ને ભાઈ? સજતાનું સંગ, લાવે ખેતી મરંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પહોંચે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, આપણા વચ્ચે સંદેશા વ્યવહારનો સેતુ જેટલો મજબૂત એટલા જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા કરાતા આપણા ખેતી સુધારણાના પ્રયત્નો વધુ સફળ.
એને તબિયત હાચવજો અને હારા સમાચાર આવતા રહેજો. એટલી ભલામણ હંગાત કહી દઈએ.
નમસ્તે.